నమోరియనుసారం నమోస్థానం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం પરિવર્તન થાય છે એમાં પહેલા ત્રણ આરામાં પહેલો બીજો અને ત્રીજો કાળ એ ભોગ ભૂમિનો કાળ હોય છે. એની પહેલા ત્રણ ભોગ ભૂમિના કાળ વ્યતીત થયા એટલે લગભગ 18 કોડા કોડી કાગળ કેટલા 18 કોડા કોડી કાગળ જે થોડું દિન કેલ્ક્યુલેશન આપણે કરીએ તો જે પહેલો આરો છે 6 આરા છે એમાં જે પહેલો આરો છે એ પહેલો આરો 4 કોડા કોડી કાગળનો છે, બીજો આરો 3 કોડા કોડી કાગળનો છે, ત્રીજો આરો 2 કોડા કોડી કાગળનો છે. તો 4 + 3 + 2 તો 9 કોડા કોડી કાગળ થઈ ગયા. 9 કોડા કોડી કાગળ આ આપણે ઔષધિના અને એની પહેલા 9 કોડા કોડી કાગળ ઉત્તરસિંહના ખ્યાલ આવે છે. તો એ રીતે જો તો 18 કોડા કોડી કાગળ પમ પછી આટલો લાંબો કાળ વ્યતીત થઈ ગયા પછી આ ભરત ક્ષેત્રમાં આદિનાથ ભગવાન એટલે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનો અવતાર છે. કેટલા 18 કોડા કોડી કાગળો પમ આટલા કાળ સુધી તીર્થંકરોનો આટલા કાળ સુધી ભરત ક્ષેત્રમાં તીર્થંકરોનો વિરહ હતો. ભોગભૂમિ છે ને એ ભોગભૂમિમાં તો કોઈ તીર્થંકરો હોતા નથી, ભોગભૂમિમાં કોઈ મુનિરાજો પણ નથી વિચારતા. ભોગભૂમિમાં તો જે યુગલિયા હોય છે, જે કલ્પવૃક્ષો હોય છે, એ કલ્પવૃક્ષના માધ્યમથી એ આટલા લાંબા લાંબા કાળ સુધી એ ભોગ ભોગવે છે. ત્યાં જીવને સમ્યક દર્શન થઈ શકે પરંતુ એની આગળ કોઈ વ્રત, કોઈ સંયમ, કોઈ નગ્ન દશા, દિગંબર અવસ્થા એ પ્રાપ્ત કરી શકતા નથી. તો 18 કોડા કોડી કાગળો પણ પછી આ ભરત ક્ષેત્રમાં તીર્થંકરો થયા એટલે ઋષભદેવ ભગવાનથી લઈને જે મહાવીર ભગવાન પર્યંત 24 તીર્થંકર થયા. કહેવાનું એ છે કે જે ચોથો આરો છે એ ચોથો આરો 1 કોડા કોડી કાગળ -42,000 યર્સ કરો. ખ્યાલ આવે ને કેટલા 1000 વર્ષ માઇનસ કરવાના? તો 42,000 યર્સ માઇનસ કરવાના. કેમ? કારણ કે 31,000 વર્ષનો પાંચમો આરો છે અને 31,000 વર્ષનો છઠ્ઠો આરો છે. હમણાં જે આ પાંચમો આરો ચાલી રહ્યો છે એ 21,000 વર્ષનો છે. હવે આ પાંચમો આરોપ પૂરો થશે એના પછી છઠ્ઠો આરોપ આવશે. છઠ્ઠામાં તો ધર્મ નામો વિચાર નથી, એટલે કે ધર્મનું અસ્તિત્વ નથી. એટલે વિચાર કરો કે 10 કોરા કોરી સાગરો પરનો એક ઔષધ સિંહ કે એક ઉત્તર સિંહ નો કાળ હોય છે, તે 10 કોરા કોરી સાગરો પરમાંથી ખાલી એક કોરા કોરી સાગરો પરમ -42,000 યર્સ કરો એટલા કાળ દરમિયાન તીર્થમ કરો વિચરે, એટલે મોક્ષ નો દરવાજો ત્યાં ખુલ્લો હોય છે. એની આગળ પાછળ નહીં, પણ સમજાય છે મોક્ષ નો દરવાજો. તો હવે જે મહાવીર ભગવાન થયા 24માં તીર્થંકર, 24માં જે તીર્થંકર થયા મહાવીર ભગવાન એ ચોથા આરાના અંશમાં થયા. આપણે થોડે આજે અને કાલે થોડીક આપણે ચર્ચા મહાવીર ભગવાનના જીવન વિશે કરશું, કારણ કે હમણાં એ પ્રસંગ છે. કાલે મહાવીર ભગવાન નિર્વાણ પદને પામશે, તો આપણે આજે અને કાલે એની થોડીક ચર્ચા કરીએ. હલો, ચાલે છે? આવે છે? ઓકે. હવે આપણે ચર્ચા કરવી છે કે જયારે ચોથો આરોપ એક કોરા કોરી સાગર -42,000 યર્સ એટલો જે કાળ ચોથા આરાનો છે, એમાં છેલ્લે જે 24માં તીર્થંકર થયા એ મહાવીર સ્વામી થયા. મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા, એનું જીવન આપણે જોશું, એમને આપેલી શિક્ષાની પણ આપણે થોડી ચર્ચા કરશું. એમના નિર્વાણ પામ્યા પછી ચોથો આરોપ પૂરો થવા આવ્યો હતો, એકદમ અંતમાં થયા ને 24માં તીર્થંકર થયા. પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન, ઋષભદેવ ભગવાનથી લઈને 24 તીર્થંકર થયા, એ ટોટલ 4 આરામાં થયા. ચોથા આરામાં 63 લાખ પુરુષો થાય, બીજા ઘણા જીવો જે મોક્ષ જાય છે એ બધા ચોથા આરામાંથી જાય. એટલે અહીંયા જે ભરત ક્ષેત્ર છે એમાં મોક્ષ જવાનો જે માર્ગ છે, મોક્ષ જવાનો માર્ગ છે એ ચોથા આરામાં ખુલે છે. ખ્યાલ આવે છે કેવી વિચિત્રતા છે? પરિણામોની જે ઋષભદેવ ભગવાન થઈ ગયા, એટલે કે એમના પુત્ર ભરત, એમનો પુત્ર મારીચી, જે પરિવારમાંથી મોક્ષનો દરવાજો ખુલ્યો. ખ્યાલ આવે છે? મોક્ષનો દરવાજો ખુલ્યો. ઋષભદેવ ભગવાન મોક્ષે ગયા, ભરત ચક્રવર્તી, બાહુબલી આદિ, ખ્યાલ આવે છે? એમના કેટલા ભાઈઓ અને કામદેવ ને કેટલા બધા જીવો થયા, ઉત્તમ પુરુષો થયા આખા પરિવારમાં. આર્જિકા માતાઓ થઈ અને એમની પુત્રી બે આર્જિકા માતાઓ થઈ, એ જ પરિવારમાંથી જે માલિકીનો જીવ હતો, હું આદિના ભગવાનની વાત કરું છું, એમના પરિવાર, એ માલિકીનો જીવ હતો, એ જ પરિવારમાંથી એ માલિકીના જીવના માધ્યમથી નરક નિબોધના રસ્તા પર ખુલ્યા. એક જ પરિવારમાંથી બોલો, એક જીવ જાય છે મોક્ષે, એક જીવ જાય છે ચાર ગતિમાં રખડવા માટે. જેવી રીતના આપણે જે મુનિ સુરતના ભગવાનના કાળમાં રામચંદ્રજી, લક્ષ્મણ અને સીતા થયા, એ બધા જીવ થયા ને, તો રામચંદ્રજી એ બહુમાં ગયા મોક્ષે, લક્ષ્મણ નો જીવ એ હોમાં ગયો નરકમાં, અને સીતા નો જીવ એ જ ભવમાંથી ગયો સ્વર્ગમાં. એટલે પરિણામોની વિચિત્રતા જો, કે આ જીવ, આ જ જીવ શાસનની એક આપણે પરિણામોની પરાકાષ્ઠા, સ્વતંત્રતાની પરાકાષ્ઠા બતાવે છે કે ભલે એક જ પરિવારમાં આટલા બધા આવું સ્ટ્રોંગ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ, આવા ઉત્તમ પુરુષો પરિવારમાં હોવા છતાં પણ, જે જીવની યોગ્યતા જે પ્રમાણે કામ કરે છે એને કોઈ ફેરવી નથી શકતું, એને કોઈ બદલી નથી શકતું, એમાં કોઈ આગળ પાછળ એને કરી શકતું નથી. તો મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એના પછી ત્રણ કેટલો ટાઈમ બાકી હતો એની ઇમેજિન કરો, કે કાલે સવારમાં એની ઇમેજિન કરો કે આપણે ચોથા આરામાં છે. તમને ભાવમાં જ્ઞાનમાં તો આપણે એને એક અનુમાન જ્ઞાનથી સમજી શકીએ ને, ભલે હમણાં આપણે પંચમ આરો ચાલે છે, પરંતુ એક ઇમેજિન કરો કે ચોથો આરો ચાલી રહ્યો છે, અંતિમ તીર્થંકર મહાવીર ભગવાન ભરત ક્ષેત્રમાં વિખરી રહ્યા છે, અને કાલે સવારમાં આપણે કહીએ ને કે જે રેલી પરોળીએ જે કાળ આવશે એમાં મહાવીર ભગવાન નિર્વાણ પદ એટલે સિદ્ધપદ ને પામશે. તો આજે મહાવીર ભગવાન, આજે એ એટલા વર્ષો પહેલા બેક જાઓ, પાસ્ટમાં જાઓ, ભૂતકાળમાં, તો આજે મહાવીર ભગવાન કઈ અવસ્થામાં હતા? આજે મહાવીર ભગવાન કઈ અવસ્થામાં હતા? એ જીવ ને સિદ્ધ તો કાલે સવારમાં થશે ને, સિદ્ધ તો કાલે થશે. તો આજે મહાવીર ભગવાન અર્યંત અવસ્થામાં હતા. ગઈકાલે 13 હતી ને, આપણે ધન્ય 13 કહીએ છીએ, આજે 14 છે. આ બે દિવસનું શું મહત્વ છે? સામાન્ય મહત્વ, આ બે દિવસનું શું મહત્વ છે? ગઈકાલે આપણે ધન્ય 13 કેમ કીધી? ધન્ય એ 13 ધન્ય કેમ કીધી? ખ્યાલ આવે છે? કારણ કે ગઈકાલે મહાવીર ભગવાનની છેલ્લી વેદના છે, સમજાય છે? પછી યોગ નિરોધ પ્રારંભ થયો, અને યોગ નિરોધ પ્રારંભ થયો એમ આવી ભગવાન પાવાપુર પહોંચ્યા, અને સમોષણ નું વિઘટન થયું, ઓમ ધ્વનિ બંધ થઈ ગઈ. હવે આજે આજનું શું મહત્વ છે 14મું? કે આજે અરિહંત કરતામાં જે 30 વર્ષથી આપણને ખબર છે 72 યર્સ નું એનું આયુષ્ય છે, જેમ જેમ આ કાળ પડતો ગયો અને ચોથો આવ્યો તો એમ આદિનાથ ભગવાન નું આયુષ્ય કેટલું લાંબુ હતું? 84 લાખ પૂર્વ, 84 લાખ પૂર્વ નું હતું. અને એની શરીર ની જે અવગણ હતી એ પણ કેટલી 500 ધનુ સૂચી હતી, મારી ભગવાન 7-8 પ્રમાણ હતા, સમજાય છે? તો એ પ્રમાણે અવગણના છે, આયુ છે, એ બધું ઘટતું જાય છે ને, ખ્યાલ આવે છે? તો મારી ભગવાન નું આયુષ કેટલું હતું? આયુષ 72 યર્સ નું હતું, 72 યર્સ નું આયુષ હતું. એમાં 30 યર્સ મારી ભગવાન ઘરમાં રહ્યા, બાલ બ્રહ્મચારી હતા, 30 યર્સ ઘરમાં રહ્યા. પછી 12 યર્સ માવી ભગવાને મુનિ અવસ્થામાં 12 યર્સ વ્યતીત કર્યા. થોડો સરળ વિષય છે, 2 દિવસ આપણે થોડો સરળ વિષય લઈ રહ્યા છે, કારણ કે અવસર છે ને, તો હવે વર્ષમાં એકાદ વાર આવી બધી ચર્ચા થાય, ભલે વચ્ચે આપણે યાદ કરતા હોય. તો 12 વર્ષ મુનિ અવસ્થામાં રહે, તો કોઈ તીર્થંકર હોય ને જયારે મુનિ દીક્ષા લે ને, ખ્યાલ છે? તો મુનિ દીક્ષા લેતા એ જીવ મોર થઈ જાય. જેટલા પણ વર્ષ 24 તીર્થંકરો જયારે મુનિ થયા, એ મુનિ જીવનમાં જેટલા પણ વર્ષો રહ્યા એટલા વર્ષે મૌન સાધના કર્યું. મુનિ અવસ્થામાં ઉપદેશ નથી આપતા, એ કોઈ આચાર્ય પાસે દીક્ષા નથી લેતા, સ્વયં દીક્ષિત થાય છે, કોઈ સમજાય છે? અને ઓમ સોરી ઉપદેશ નથી આપતા, મૌન સાધના. 12 વર્ષ સુધી મહાવીર ભગવાનના જીવે મુનિ અવસ્થામાં મૌન સાધના કરી, 30 વર્ષ ગ્રસ્ત અવસ્થામાં રહે, ખ્યાલ છે? અને એમાં પણ ઘણો બધો વિષય છે, આપણે લઈશું કાલે પણ થોડો વિષય, કે એમના જે 5 નામ પ્રસિદ્ધ થયા ને, માવી ભગવાનના 5 પંચનામ, ભાવી માવી ભગવાન અને વીર અતિવીર સન્મતી વર્ધમાન અને માવી, તો એની થોડી કથા આપણે કાલે લઈશું. તો એ 5 નામ ધારી બાલ બ્રહ્મચારી અંતિમ તીર્થંકર માવીર ભગવાન આ ભરત ક્ષેત્રમાં વિચર્યા, તો એમનું આયુષ્ય 72 યર્સ નું હતું. માતા પિતાનું નામ ખબર છે? ત્રિકલા માતા અને સિદ્ધાર્થ રાજ. તો એ માતા પિતા પણ મોક્ષ ગામી, સમજાય છે? માતા એ ભાવમાંથી મોક્ષ નહીં જાય, પણ અલ્પકાળમાં મોક્ષ જશે, ખ્યાલ આવે છે? અને પિતા એ ભાવમાંથી મોક્ષ જાય છે, બધા તીર્થંકરોના પિતા એ જ ભાવમાંથી મોક્ષ જાય, ખ્યાલ આવે છે? તો એવા 63 ચલાકા પુરુષને છોડીને બીજા ઘણા બધા ઉત્તમ પુરુષો થયા, 169 એવા, આપણે વચ્ચેનો વિષય લીધો હતો, 169 એવા ઉત્તમ પુરુષો થાય છે, જેમાં 24 તીર્થંકરના માતા, 24 તીર્થંકરના પિતા, ખ્યાલ આવે છે? તો એ રીતે બધા જીવો જે છે એ ચોથા આરામાં એ બધા જીવો મોક્ષે જાય છે, માતા નેક્સ્ટ બે ભાવમાં મોક્ષે જશે, પણ એ રીતે એ પિતા એ ભાવમાં મોક્ષે જાય છે. તો માવી ભગવાન નું ટોટલ આયુષ્ય હતું 72 યર્સ નું, ખાલી 72 યર્સ નું હતું, વિચાર કરો. એમાં 12 વર્ષ એમને મુનિ દીક્ષામાં મૌન સાધના કરી, અને પછી જયારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, મુનિ દીક્ષા એટલે કયું ગુણસ્થાન? મુનિરાજના ગુણસ્થાન. કયા? મુનિરાજના ગુણસ્થાન. મુનિરાજ 6 ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધી મુનિ જીવન હોય છે. જયારે એ જીવ ગર્ભમાં આવે છે, માવી ભગવાન નો જીવ, હવે આપણે થોડા સમયમાં બહુ ઓછા સમયમાં આપણે સુવર્ણપુરી ગામમાં પંચકન્યાને જોવાના છે, આદિનાથ ભગવાન, તેમાં પાટીલ કલ્યાણક આપણે જોશું. અને આ તો વિશે આપણને બધાને ખ્યાલ છે કે 5 કલ્યાણક પૂર્વક એ જીવની આખી મોક્ષની યાત્રા, આખી એ મોક્ષની યાત્રા પાર કરીને એ સિદ્ધારૂઢમાં બિરાજમાન થાય છે. તો એ તો આવી બધી ચર્ચા આવશે જ હવે. તો એ રીતે 72 યર્સ ના આયુષમાં 12 યર્સ મુનિ દીક્ષા, અને એના આગળ પાસે 30 યર્સ જો, તો 30 યર્સ ગ્રસ્તમાં, અને 30 યર્સ પછી કેવળ જ્ઞાન સહિત ભરત ક્ષેત્રમાં મહાવીર ભગવાન તીર્થંકર તરીકે તીર્થની સ્થાપના વિતરાગી સર્વજ્ઞ હિતોપદેશી થઈ વિચર્યા, અને લાખો કરોડો જીવોને, હમણાં ગુરુદેવજીનું પ્રવચન સુવર્ણપુરી ગામમાં સાંભળતા હતા, કે ગુરુદેવજી એટલું વર્ણન કરતા હતા સમોસરણનું વર્ણન કરતા હતા કે લાખોની સંખ્યામાં હાથી ઘોડા પિયન ગતિના જીવો સમોસરણમાં ભગવાનની વાણી સાંભળવા જાય, એ દ્રશ્ય કેવું હશે? બને છે 12 સભા હોય છે ને, 12 સભા, એમાં 4 સભા દેવોની હોય છે, અને દેવ 4 પ્રકારના દેવ, વૈમાનિક દેવ અને પછી ભગવાનવાસી વ્યંકર અને જ્યોતિ, તે 4 પ્રકારના દેવો બેસે છે સભા, તે એ દેવો પણ લાખોની સંખ્યામાં આવે છે અને સમોસરણમાં બેસે છે. પછી 4 પ્રકારની દેવીઓ, તો આ સભા તો દેવ અને દેવી મળીને જ થઈ ગઈ, સમજાય છે? દેવ અને દેવી, પછી એક સભા હોય છે મુનિરાજોની, પછી એક સભા હોય છે ચક્રવર્તી અને રાજાઓની, એક સભા હોય છે આરિકા માતા અને સ્ત્રીઓની, અને એક સભા હોય છે તિર્યક ગતિના જીવોની. તો લાખોની સંખ્યામાં તિર્યક ગતિના જીવો આવે છે અને સમુદ્રના વેગીને ભગવાનની વાણી સાંભળે છે. ભગવાનની જે વાણી છે નિરક્ષરી છે, અને ખાલી આ સર્વાંગથી એટલે પરમદારી શરીરમાંથી સર્વાંગથી ઓમ ધ્વનિ છૂટે છે. અને એ ઓમ ધ્વનિ છૂટે છે તો એ ઓમ ધ્વનિ જે નીકળે ને, તો એ જયારે હવે 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 ત્રણ ગતિના જીવ છે, દેવગતિના જીવ છે, મનુષ્ય છે, સ્ત્રી છે, નરકના જીવો સમુદ્રમાં ન જઈ શકે, જે ગરીબ નિશ્વાસ નીચા રસીય સમુદ્રમાં ન જઈ શકે, અસમની જીવો સમુદ્રમાં ન જઈ શકે. ખ્યાલ આવે છે? સમની પંચેન્દ્રિય જીવ અને એ બધા જીવો જાય છે તો હવે ભાષા તો બધા અલગ અલગ છે. તો વચ્ચે જે દેહ ગતિના જીવો હોય છે એ ટ્રાન્સલેટર હોય ને, બે અલગ અલગ કન્ટ્રીની ભાષા હોય ને વચ્ચે ટ્રાન્સલેટર, જેને દેહ ભાષા આવડતી હોય, તેવી રીતના અમુક જે દેહ ગતિના જીવો હોય છે એ ઓમ ધ્વનિને ટ્રાન્સલેટ આપણે તો એમ સાંભળીએ ને કે કાને પડે અને પોતપોતાની ભાષામાં એ વાણી સમજાય જાય. જે ઓમ ધ્વનિ આવે છે એ પોતપોતાની ભાષામાં સમજાઈ જાય, તો એ રીતે એ ભાષા સમજાઈ જાય છે. તો 700 લઘુ ભાષા અને 18 મહાભાષા, 18 મહાભાષા અને 700 લઘુ ભાષામાં એ ઓમ ધ્વનિનું કન્વર્જન થાય છે અને જીવોને પોતપોતાની ભાષામાં સમજાય જાય. કોઈ પણ શંકા અને સમાધાન, કોઈ પણ પ્રશ્ન એના ઉત્તર, અને જે મૂળ તત્વજ્ઞાન, એવું તત્વજ્ઞાન છે જે ત્રણે ગતિના જીવોને લાગુ પડે. એવું નહીં એમ કેતા હશે ભગવાન કે ચલો હવે હું મુનિરાજો માટે ઉપદેશ આપું છું, હવે આ તિર્યક ગતિના જીવો માટે ઉપદેશ નથી, અને હવે તિર્યક માટે આપું છું મુનિરાજ, એવું નહીં. જે ઉપદેશ આપે છે સર્વાંગ બધા જીવોને લાગુ પડે એ ઉપદેશ આપે, અને એ જે ઉપદેશ આપે છે એટલે જે ઓમ ધ્વનિ છૂટે છે, તો 30 વર્ષ સુધી ને, અને આપણને ખબર છે 66 દિવસ સુધી ને વાણી ન છૂટી, અને એ પણ આપી આપણને કથા ખબર છે કે સમૂહ કરવા જ્યાં સુધી ગંધર્વની ઉપસ્થિતિ ની હોય, ગંધર્વ પરમાત્માની મુનિરાજની, પરમાત્માની મુનિરાજ એ ગંધર્વ મુનિરાજની ઉપસ્થિતિ નહીં હોય ત્યાં સુધી વાણી નહીં છૂટે. એવો નિયમિત નૈમિત સંબંધ છે, કારણ કે વાણી જે નીકળે છે ઓમકાર ધ્વનિ, એને જીવવા માટે કોઈ એવો ઉત્તમ પુરુષ જોઈએ સમૂહ કરે હોય, સમજાય કે જે મેક્સિમમ એ વાણીને જીવી શકે, અને આગળ પરંપરાએ એ વાણીને, આગળ પરંપરાએ મુનિરાજોને આચાર્યોને અને આપણા જેવા જીવો સુધીને પહોંચે, તો એવો જીવ જોઈએ ગંધર્વનો, કે એ ઉપસ્થિત નહોતો. હવે આમાં પણ કેટલા આપણે કહીએ ને કે સ્વતંત્રતાના ક્રમબદ્ધ પર્યાય ના બધા સિદ્ધાંતો ઘટે થાય, જેને 66 દિવસ સુધી કેમ ન છૂટી વાણી, જે સ્વતંત્રે સમુદ્રની રચના કુબેર દ્વારા કરાયેલી, આટલી બધી વ્યવસ્થા કરી, પાંચે કલ્યાણક ઉજવ્યા, ખ્યાલ આવે છે? રત્નોની વર્ષા કરી, સોનાની નગરી બનાવી અને પાલકી લઈને આવ્યા, આહાર દાન આ બધી બધી વ્યવસ્થા કરી, તો બોલે 66 દિવસ સુધી ઓમ ધ્વનિ કેમ ન છૂટી, જીવ શાસનમાં જૈન ધર્મમાં કેમ ન થયું, આવું કેમ ન થયું, આવું થયું હોત તો, આવું નહોતું થવું જોતું, આવું થયું હોત તો, આમ થયું હોત તો, એનો કોઈ પ્રશ્ન નથી. હવે 66 દિવસ સુધી નોટી છૂટવાની, તો એને એને કોઈ ન છોડી શકે. મને વિચારવું આવે કે ભગવાનના જ્ઞાનમાં કેવી, હવે તમે જો આત્મવાણીનો કરતા નથી પણ થાય છે કે નહીં બોલો, ભગવાનના મહાવીર ભગવાનના જ્ઞાનમાં જે સમય કેવળ જ્ઞાન થયું અને એ જ સમય એમના કેવળ જ્ઞાનમાં તો આવી ગયું હતું ને, કે 66 દિવસ સુધી વાણી નહીં છૂટે, વાણી દ્વારા ન કહી શકે કારણ કે વાણી છૂટવાની નથી, પણ એમના જ્ઞાનમાં એ વાત બરાબર આવી ગઈ હતી કે 66 દિવસ સુધી ઓમ ધ્વનિ નહીં છૂટે. કેમ? હવે એને અગર સૈદ્ધાંતિક રીતે સમજીએ કે એ વાણી છૂટવાનો કારણ નહોતો, એ ઓમકાર ધ્વનિનું પ્રણમન નથી થવાનું. ઘણા બધા ઉત્તરામાં આવી શકે, સામે એ જીવોને એટલા જીવ ભાગ્ય નતા ખીલ્યા કે દર્શન તો મળ્યા, દર્શન કરવા રોજ આવતા હતા. આપણા જીવ થોડી વ્યવસ્થા કે ભાઈ જરા 2-3 દિવસ આવીએ અને પછી અહીંયા કોઈ સ્વાધ્યાય હોય તો પછી શું કહી લઈએ, એ મેસેજ આપી દેજો વોટ્સઅપ પર, ખ્યાલ આવે છે? અને જ્યાંથી ચાલુ થશે ત્યાંથી અમે આવશું. રોજ રોજ તો કેવી રીતના આવે, પણ કેટલી લાખોની હજારોની સંખ્યામાં જીવો રોજ સંબોધનમાં આવતા હતા અને રોજ માવી ભગવાનના દર્શન કરતા હતા, અને રોજ એમને થતું હતું કે ભગવાનની વાણી કેમ નથી છૂટતી, વાણી કેમ, ભગવાન ક્યારે બોલશે, ક્યારે બોલશે, ક્યારે બોલશે. હવે 66 દિવસ સુધી એ ઇન્દ્રને પણ વિકલ્પ નહોતો આવવાનો, એની પણ ક્રમબદ્ધમાં એ વિકલ્પ આવવાનો કાળ જયારે હોય ત્યારે આવશે ને. ઓમ ધ્વનિ છૂટવાનો પણ કાળ જયારે હોય ત્યારે છૂટશે ને. આપણા કાલે એ વાણી જયારે પડવાની હશે એ કાળ આવશે ત્યારે છૂટશે ને. અચ્છા હજી આના અનાંત નદી ઇન્દ્રભૂતિ ગૌતમ જે ગ્રહિત મિથ્યાત્મા બેઠેલા હતા બોલો, એનો પણ જયારે આપણે કહીએ ને કાળ આવવાનો હોય અને અહીંયા આવવાનો એનું ભવિતવ્ય એની કાળલબ્ધિ એમનો પુરુષાર્થ સમજાય છે એવું નિમિત્ત એ પાંચ સમવાય પૂર્વક કાર્ય જયારે થવાનું હોય ત્યારે જ તો એ નિમિત્ત પણ જઈને ત્યાં ઉભું રહેશે જયારે ઉપાદાનમાં એ કાર્ય થવાનું. કેટલી બધી વાત છે વિચાર કર તો એ ઇન્દ્રભૂતિ ગૌતમ નો પણ કાળ નતો પાયકો. હવે કાળ પાયકો તો વિકલ્પ આવ્યો આપણા ભાગ્ય થી યાદ વિકલ્પ આવ્યો. ઓમ ધ્વનિ નો કાળ છૂટવાનો આવ્યો તો વિકલ્પ આવ્યો. અને પછી ગયા ત્યાં અને એક સૂત્ર લઈને ગયા અને પછી નો અર્થ પૂછ્યો એ બધી કથા આપણને ખબર છે. અને એક સૂત્ર નો અર્થ તો કરી લીધો કે આમાં સાત તત્વ છોડ દ્રવ્ય પંચાર્થિકાય આદિ છે આ સૂત્રમાં. હવે પછી એમને વિકલ્પ આવ્યો છે હવે સાત તત્વ નું નામ પૂછશે તો છોડ દ્રવ્યના નામ પૂછે તો એ તો મને નથી આવડતા. અને ગુરુ પાછા હતા પાંચસો શિષ્યના ગુરુ હતા તો એટલે માટે એમને એ વિકલ્પ. હવે એ વિકલ્પ પણ ક્રમબદ્ધ હતો કારણ કે નાવાનું હતું માનસ તમને દર્શન કરવાના હતા સમુદ્રમાં આવવાનું હતું. તમને દર્શન નો કાળ પાકી ગયો હતો એટલું જ નહીં મુનિ અવસ્થાનો કાળ પાકી ગયો એટલું જ નહીં ગંધર્વ પદ પ્રાપ્ત થવાનું હતું એટલું જ નહીં એ જ ભૌમ કેવડિયાની પ્રાપ્તિ કરીને એ જીવ મોક્ષે જવાનો હતો. તો વિચાર કરો કે આ બધું કેવું ગોઠવાય જાય. હવે એમને કીધું કે ભાઈ તમારી સાથે શું ચર્ચા કરીએ તમારા ગુરુ કોણ છે તો કે અમારા ગુરુ છે ને સમોસાના બેટા છે મહાવીર ભગવાન છે. ચલો ચલો અમે એની સાથે ચર્ચા કરો એમ કરીને આવે છે અને માનસમ જોવે છે અને માન ગળી જાય છે તમને દર્શનની પ્રાપ્તિ થાય છે અંદર જાય છે ભગવાનના દર્શન કરે છે. અને વિચાર કરો કે આમ કહે ને કે જોતા રહી જાય છે કે આ શું છે આ કેવા ભગવાન છે આ કેવું સ્વરૂપ છે એમ કરીને પછી ત્યાં વસ્ત્ર આદિનો ત્યાગ કરીને મુનિ દીક્ષા ધારણ કરે છે છઠ્ઠા સાતમા અવસ્થાનમાં ઝૂલવા લાગે છે. અને પછી બોલો મતિશુદ્ધ જ્ઞાન તો લઈને આવ્યા હતા ખ્યાલ અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. અને ગંધર્વ પદ એટલે કે એ પ્રકારની યોગ્યતા પાકે છે એ પ્રકારની યોગ્યતાનો પણ કાળ આવે છે કે વાણી છૂટે છે અને અહીંયા એ ઓમ ધ્વનિ સાંભળતા ગંધર્વ પરમાત્મા પોતાના જ્ઞાનમાં એક અંતર મુહૂર્તમાં દ્વાદશાંગની રચના પોતાના જ્ઞાનમાં કરી લે. હવે આપણે બોલી જઈએ કે દ્વાદશાંગની રચના કરી લે અને દ્વાદશાંગ એટલે શું બોલો એક બાર અંગનું જ્ઞાન ક્યાંથી આવ્યું બોલો શું ભણ્યા હતા બોલો કેટલી ટીવી રચન કરી કેટલા શાસ્ત્રો વાંચ્યા કેટલી વાર વાણી સાંભળી પહેલી વાર વાણી સાંભળીને દ્વાદશાંગની રચના થઈ જાય છે બોલો આ જ્ઞાન આવ્યું ક્યાંથી દ્વાદશાંગની રચના જ્ઞાનમાં થઈ કેવી રીતના આ ઉપાદાન કોનું હતું આ સામર્થ કોની હતી આ તાકાત કોની હતી આ લાયકાત કોની હતી આ યોગ્યતા કોની હતી અરે પોતાના જ્ઞાનની હતી એ જ્ઞાન ભગવાનમાંથી નથી આવ્યું એ જ્ઞાન સમોષણમાંથી નથી આવ્યું એ જ્ઞાન કોઈ બાહ્ય દ્રવ્ય લિંગમાંથી નથી આવ્યું. ભય સમજાય છે એ જ્ઞાન અંદરમાં હતું એ પ્રગટ થયું. હવે જે દ્વાદશાંગની રચના કરી શકે એનું જ્ઞાન કેટલું વિશુદ્ધ થઈ ગયું વિચાર. અને આપણને એ પણ ખ્યાલ છે કે કોઈ પણ સમય એવો ન હોય કે ભગવાન હવે કેટલી વર્ષ સુધી જ્યાં સુધી ભગવાનની વાણી છૂટશે ત્યાં સુધી ગંધર્વની ઉપસ્થિતિ હર સમય રહેશે એવો કોઈ કારણ નહીં કે ભગવાનની વાણી છૂટે અને ગંધર્વની ઉપસ્થિતિ ન હોય. તો એ જે ભગવાનની વાણી છૂટી દ્વાદશાંગની રચના થઈ હવે એ વાણી તો ત્રણ વાર અને ચાર વાર છૂટે છે ને મેક્સિમમ ચાર વાર કોઈક વાર અકારે છૂટે તો ચાર વાર છૂટે અધરવાઇઝ ત્રણ વાર છૂટે. કારણ એના પછી એના આગળ પાછળ શું કરતા હશે તો એના આગળ પાછળ આપણે કહીએ ને મુનિરાજ ચર્ચા કરતા હશે આદિ એ બધું થતું હશે. એટલે વિચાર કરો એ માહોલ કેવો હશે અને જ્યાં ભગવાન વિહાર કરે એની સાથે ગંધર્વ પરમાત્મા ગંધર્વ મુનિરાજ પણ વિહાર થશે. એટલે ગંધર્વ છે ગંધર્વ એટલે શુદ્ધ કેવડી જેને કહેવાય શુદ્ધ કેવડી. તો એ ગંધર્વ એટલે પોતાના આત્માના આશ્રયથી ત્રણ કથાય ચૂકીના ભાવ પૂર્વકની વીત રાગતા સહિત જે દ્વાદશાંગના પાટી છે એને ગંધર્વ છે. બધા મુનિરાજ ગંધર્વ ન હોય મહાવીર ભગવાનના સમયમાં અગિયાર ગંધર્વ હતા. મુખ્ય ગંધર્વ ગૌતમ સ્વામી હતા બીજા બધા મુનિરાજ હતા લાખોની સંખ્યામાં મુનિરાજ હતા પણ ગંધર્વ અમુક જ જીવ બને એવી યોગ્યતા ఈ వాణి గీయాలి సామర్థ్యం, మాక్సిమం వాణి గీయాలి సామర్థ్యం ధర్మం. એનાથી અલગ કોઈ ગીરી ના શકે. હવે ઓમ આપણે કહીએ ને કે કહી ના શક્યા તે પણ શ્રી ભગવાન છે. તો જે જ્ઞાનમાં આવે છે, જે આખા જગતનું જ્ઞાન, એનો અનંતનો ભાગ તો વાણીમાં આવે છે. વાત એનો અનંતનો ભાગ ગંડક જી લે છે, સમજાય છે? એનો અનંતનો ભાગ આચાર્યને આપે છે, એનો અનંતનો ભાગ આચાર્ય લિપિબદ્ધ કરે છે અને આપણા સુધી પહોંચે છે. વિચાર કરે સામર્થ કેટલી છે, આ સામર્થ ક્યાંથી આવી, આ સામર્થ કોનામાં ભરેલી, આ સામર્થ મારામાં ભરેલી હોય, સમજાય છે? એ ગંડર મુનિરાજ હોય છે, 30 વર્ષ સુધી લગાતાર સવાર બપોર સાંજ દિવ્ય ધ્વનિ છૂટી, બીજા તો કેટલા જીવો મોક્ષ પામ્યો. જયારે અર્યન ભગવાન ના આપણે કહીએ ને કે પર્યાયમાં, એટલે કે તીર્થંકર ના રૂપમાં મહાવીર ભગવાન બિરાજમાન હતા સમોસરમાં, એની આજુબાજુ 700 સામાન્ય જીવલી હતી. તમને સમજાય ને તીર્થંકર કેવડી અને સામાન્ય કેવડીમાં શું ફરક છે? 7 પ્રકારના કેવડી હોય છે ને, 7 પ્રકારના કેવડી હોય છે. તો તીર્થંકર એક પંચ કલ્યાણક વાળા 7 પ્રકારના કેવડી કહું છું, યાદ રાખજો. જરા બોલું છું કયા કયા 7 ગણ છે એક કહું છું. પંચ કલ્યાણક જેના 5 કલ્યાણક ઉજવાય એવા તીર્થંકર કેવડી, પંચ કલ્યાણક જે ભરત ક્ષેત્ર એરાવત ક્ષેત્રમાં આ પંચ કલ્યાણક વાળા તીર્થંકરો થાય. 5 કલ્યાણક ઉજવણ, પેલો યાદ રહેશે બોલો મારી સાથે, પંચ કલ્યાણક વાળા કેવડી, કેવડીના 7 પ્રકાર કહું છું. ફર્સ્ટ કહ્યું પંચ કલ્યાણક, જેને ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. તો ભરત અને એરાવત ક્ષેત્રમાં 5 કલ્યાણક વાળા કેવડી હોય. હવે જે વિજય ક્ષેત્ર છે, વિજય ક્ષેત્ર એમાં 3 કલ્યાણક અને 2 કલ્યાણક, બરાબર ને? 3 અને 2, તો 3 કેવી રીતના અને 2 કેવી રીતના? જો જયારે ગર્ભમાં આવી ગયા અને જન્મ થઈ ગયો, જન્મ થઈ ગયા પછી તીર્થંકર નામ કર્મનો બંધ બાંધે અને એ જ ભાવે મોક્ષ જવાના હોય તો દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. તો 3 કેવડી, 3 કલ્યાણક વાળા કેવડી થાય. શું કીધું? જન્મ થઈ ગયા પછી, તો ગર્ભમાં આવી ગયા, જન્મ થઈ ગયો, 2 કલ્યાણક નીકળી, એના પછી તીર્થંકર નામ કર્મનો બંધ થાય. વિષય શું ચાલે છે? 7 પ્રકારના કેવડી આગમમાં આવ્યા છે. અમે જેટલા યાદ કેટલા કહું છું, આ તો જે યાદ છે કહું છું. તો પંચ કલ્યાણક, 5 કલ્યાણક જેમના ઉજવાય અને તીર્થંકર થઈને મોક્ષ જાય, આવ્યું કે થઈ બરાબર? તો એ પંચ કલ્યાણક. પછી 3 કલ્યાણક સમજાયા કયા કયા? દીક્ષા, દીક્ષા એટલે તપ, તપ કલ્યાણક એટલે દીક્ષા. જો ગર્ભ, જન્મ, દીક્ષા કહો કે તપ કહો, બરાબર છે? અને પછી જ્ઞાન કલ્યાણક અને પછી મોક્ષ કલ્યાણક, એને કહેવાય નિર્વાણ કલ્યાણક, સમજાય છે? તો 3 કલ્યાણક વાળા કેવડી સમજાયા કે મુનિ દીક્ષા લેતા પહેલા તીર્થંકર નામ કરવાનો બંધ થઈ ગયો. તો કયા 3 કલ્યાણક ઉજવાશે? દીક્ષા કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને, અચ્છા એવું પણ મને કે દીક્ષા લીધા પછી, દીક્ષા લીધા પછી તીર્થંકર નામ કરવાનો બંધ બાંધો, દીક્ષા લીધા પછી તીર્થંકર નામ કરવાનો બંધ બાંધે તો 2 કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. તો 5 કલ્યાણક વાળા કેવડી, 3 કલ્યાણક વાળા કેવડી અને 2 કલ્યાણક વાળા કેવડી. તો આ 3 પ્રકારના કેવડી થઈ ગયા, 7 પ્રકારના કેવડી માંથી 3 પ્રકારના કેવડી થાય, બરાબર? ખ્યાલમાં આવ્યો વિશે? હવે આપણે કેટલા બીજા ગણવાના છે? 4. તો હવે આપણે એક લઈએ મૌન કેવડી. તમને કરે કરજો કઈ અગર મારું મિસ થાય તો. મૌન કેવડી, મુખ કેવડી, મુખ કેવડી એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી એ જીવની વેદના નથી છૂટતી. પણ સમજાય છે? કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી જીવની વેદના નો ઓમ ધ્વનિ, ઓમકાર ધ્વનિ અને જીવ ધ્વનિ ન છૂટે. બસ એ અનંત અવસ્થામાં રહી જેટલો કાળ રહેવાનો છે એટલો કાળ રહીને પછી નિર્વાણ પદ્ધતિ પામો. આયુ ગેટિંગ બરાબર? થઈ ગયા તો 3 થઈ ગયા, 4 થઈ ગયા, બરાબર? હવે આગળ છે એક અંતકૃત કેવડી. અંતકૃત કેવડી એટલે અંતકૃત કેવડી કોને કહેવાય? તો કે જે જીવ, જે જીવ, જે મુનિરાજ, આપણે ઘણી વાર લીધું છે જે મુનિરાજ હોય અને એ જ્ઞાનસ્થ અવસ્થામાં છઠ્ઠા સાતમા અવસ્થાના જીવતા હોય અને એ મુનિરાજ ઉપર કોઈ ઉપસર્ગ કરે. ઉપસર્ગ, ઉપસર્ગ પણ 4 પ્રકારથી થાય છે. દેવો ઉપસર્ગ કરે, સિરિયસ આવીને ઉપસર્ગ કરે, મનુષ્ય આવીને ઉપસર્ગ કરે, ચાલે કે કોઈ પૂર્વનો ગયેલી દેવ હોય, સિરિયસ હોય, મનુષ્ય
અને અને એક નેચરલ જે ઉપસર્ગ થાય, સમજાય છે? તો એ ચાર પ્રકારથી ઉપસર્ગ થાય છે. આ બધું ઇન્ફોર્મેશન છે. આપણે સમજાય કે જીવ કેવો પુરુષાર્થ, આવા કાળમાં પણ, આવા ઉપસર્ગના કાળમાં, આવા ઉદયમાં, અસાતાના ઉદયમાં પણ જીવ કેવો પુરુષાર્થ ઉપાડીને પોતાનું કલ્યાણ કરીને મોક્ષ પદ પામી શકે, આત્માનું ધ્યાન કરી શકે, પોતાના આત્મામાં રહી શકે, પોતાના અકર્તા સ્વભાવમાં, જાતા સ્વભાવમાં, અતિન્દ્રિય આનંદમાં ડૂબીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને સમસ્ત કર્મોથી રહી થઈ શકે એવી સામર્થ્ય પ્રત્યેક જીવ હશે. હવે આજે તમે વિચાર કરો કે ઉપસર્ગ થઈ રહ્યો છે, એ વિચાર કે ઉપરથી પહાડની ટોચ ઉપર બેઠા છે અને પહાડની ટોચ ઉપર એ મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં પોતાના આત્મામાં લીન થતા આત્મામાં ઝૂલી જાય છે. કોઈ ઉપસર્ગ કરે છે અને ઉપરથી મુનિરાજને ફેંકે છે. હવે એ શરીર અને એ શરીર નીચે આવે કે એ કપૂરની જેમ ઉડી જાય, એની પહેલા આત્મા વચ્ચેથી નીકળીને છઠ્ઠા સાતમામાં તો ઝૂલતા હતા, પરંતુ શ્રેણી માંગીને આઠમું, નવમું, દસમું, બારમું અથવા તમારા શપથ શ્રેણી માનશે અને એ બારમું ગુણસ્થાન પાર કરીને, એટલું નહીં, આઈ એમ ટોકિંગ અબાઉટ અંતકૃત કેવી, તો એ અંતકૃત કેવીમાં શું થાય છે કે બારમા ગુણસ્થાન પછી તેરમું અને ચૌદમું ગુણસ્થાન પણ આવી જાય છે. અરિયંત અવસ્થામાં હોય જ નથી કરતા, કોઈ સમજાય છે? એ તેરમું ચૌદમું ગુણસ્થાન પણ આવી જાય છે અને એ તેર ચૌદ ગુણસ્થાન એટલા ક્ષણમાં, વિચાર કરો, શરીર ઉપરથી નીચે આવ્યું અને આત્મા એટલા ક્ષણમાં અને તેરમા ગુણસ્થાન ચૌદમા ગુણસ્થાનને પાર કરીને એ જીવ લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થઈ જાય છે. શરીરનું તો જે થવાનું એ થાય, કર્મ છૂટી જાય છે, ચાર આઠે આઠ કર્મથી રહીત, દ્રવ્ય કર્મ, લોકર્મ, ભાવ કર્મથી રહીત, ધ્રુવ, અચલ, અચલ અને અનુપમ ગતિને પામીને એ જીવ સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થઈ જાય. કેટલો સમય લાગ્યો મને કહો, બીજા બેન સમજાય છે? કેટલો સમય લાગ્યો આ પુરુષાર્થ કરતા, બોલો? તમને દાદરથી અહીંયા આવતા, માતૃમાટી અહીંયા આવતા કેટલો ટાઈમ લાગ્યો, બોલો? અને અહીંયાથી બોલો જીવને મોકલી જતા કેટલો ટાઈમ લાગે? ક્ષણ માત્રમાં, ક્ષણ માત્રમાં અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્તમાં તો અંતર્મુહૂર્ત ના પણ તો અસંખ્યાત ભેદ છે ને, તો એ અંતર્મુહૂર્તમાં એ જીવ ઉગ્ર પુરુષાર્થ દ્વારા એ અંતકૃત કેવડી થઈને એ જીવ મોક્ષ પામે. તો પંચકલ્યાણક બોલે એકવાર, સાત પ્રકારના કેવડી, પંચકલ્યાણક વાળા, પછી ત્રણ કલ્યાણક, પછી બે કલ્યાણક. આ ત્રણ અને બે કલ્યાણક વાળા ક્યાં થશે? પાંચ ત્રણ બે વાળા ક્યાં થશે? વિજય ચેતન, સમજાય છે? ભરત અને એરાવતમાં બધા પંચકલ્યાણક વાળા જ છે. જે જીવ આવે છે અને એ પૂર્વના ભાવમાં એટલે આગળના ભાવમાં તીર્થંકર નામ કરવાનો બંધ કરીને આવે છે, એટલે ગર્ભ કલ્યાણક થી બધા કલ્યાણક મનાવો. ઇન્દ્રો આવીને પોઈન્ટ સમજાય છે? આ પંચ કલ્યાણક પણ ખરેખર એનું આધ્યાત્મિક સ્વરૂપ જુઓ તો એક બહુ સુંદર એવું સ્વરૂપ છે. ક્યારેક આપણે લેશું તો પાંચ કલ્યાણક, ત્રણ કલ્યાણક, બે કલ્યાણક, પછી મૌન કેવડી, મુખ કેવડી જેને કહેવાય, મૌન કેવડી, અને પછી આપણે જોયું અંતકૃત. કેટલા થયા? પાંચ થયા ને. હવે એક છે સામાન્ય કેવડી, સમજાય છે? સામાન્ય કેવડી એટલે તીર્થંકર થઈને મોક્ષે નથી જતા, પણ સામાન્ય. આ વાત ક્યાંથી નીકળી ગમે છે? મેં તમને કીધું ને, મહાવીર ભગવાન તીર્થંકર રૂપે વિરાજમાન હતા સમોશરણમાં, એની આજુબાજુ 700 સામાન્ય કેવડી હતા, 700. કેવું દ્રશ્ય હશે તમે વિચાર કરો, એ 12 સભા સમોશરણમાં ભગવાન વિરાજમાન છે અને એમની આજુબાજુ, મોટેન્દ્ર સભા, એમની આજુબાજુ એ સામાન્ય કેવડી 700 કેવડીઓ હતા. તો એ કેવડી પણ પોતાનો સમય, એમાંથી કેટલા પણ કેટલા મહાવીર ભગવાન નિર્વાણ પામે એની પહેલા તો કેટલાય જીવ એમાંથી મોક્ષ મદને પામીને સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થઈ જાય. અને એક છે સમુદ્રઘાત કેવડી, ખ્યાલ આવે છે? એ સમુદ્રઘાત કેવડી, જે કેવડી સમુદ્રઘાત થાય છે ને તેરમા ગુણસ્થાનમાં. હવે આખો વિષય આપણે ઘણીવાર લીધો પણ છે, તો એ કેવડી સમુદ્રઘાત એટલે કે સમુદ્રઘાત કેવડી, કે જે સમુદ્રઘાત થાય છે અને પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તો એ કેવડી સમુદ્રઘાત એટલે સમુદ્રઘાત કેવડી. તો એક પ્રકારે સાત થઈ ગયા, સાત થઈ ગયા ને, પાંચ કલ્યાણક, ત્રણ કલ્યાણક, બે કલ્યાણક, મૌન કેવડી, અંતકૃત કેવડી, સામાન્ય કેવડી અને આપણે આ સમુદ્રઘાત કેવડી, સમજાય છે? અને ઉપસર કેવડી, એટલે તમે સામાન્યની સાથે સાથે ઉપસર કેવડી પણ લઈ લો. હવે ઉપસર કેવડી અને અંતકૃત કેવડીમાં શું ફરક છે? બહુ ફરક છે. અંતકૃત કેવડી તો તેરમું ચૌદમું ગુણસ્થાન પાર કરીને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ છે, પણ ઉપસર્ગ કેવડી એટલે કે એ જીવને ઉપસર્ગના કાળમાં કેવળ જ્ઞાન થાય છે, કેવળ જ્ઞાન થાય છે અને પછી તેરમા ગુણસ્થાનમાં એ જીવ રહે છે. જીતા પાર્થનાથ ભગવાન કે ઉપસર્ગ થયો અને પછી 13મા સ્થાનમાં રહ્યા અને પછી એમને 13મા સ્થાનમાં રહીને ઉપદેશ આપ્યો. તીર્થની સ્થાપના કરી. ખ્યાલ આવે છે? જીવિતોની છૂટી. લાખો જીવોના કલ્યાણમાં નિમિત્ત બન્યા તો એવા ઉપસર્ગ કેવડી, એ ઉપસર્ગ કેવડી સિદ્ધ નથી થતા. ઉપસર્ગના કારણમાં બહુ સિમ્પલ, ઉપસર્ગના કારણમાં જેમને કેવળ જ્ઞાન થાય ઉપસર્ગ કેવડી, અને ઉપસર્ગના કારણમાં જે સિદ્ધ થઈ જાય અંતર્ભૂત કેવડી. ગોટ? શું કીધું? ઉપસર્ગના કારણમાં જેમને કેવળ જ્ઞાન થાય એ ઉપસર્ગ કેવડી, અને ઉપસર્ગના કારણમાં જે સિદ્ધ થઈ જાય એ અંતકૃત કેવડી. ગચ્છકુમાર, ગચ્છકુમાર મુનિરાજ અંતકૃત કેવડી, અંતકૃત કેવડી ઉપસર્ગ થયો અને સિદ્ધાલયમાં વિરાજમાન થયો. તો એવું એવું કમ્પલસરી જે 13મું 14મું ગુણસ્થાન કમ્પલસરી છે, પણ એમાં રહેવું કમ્પલસરી નથી. પોઈન્ટ સમજાય ને? કમ્પલસરી ગુણસ્થાનમાં 13મું 14મું ગુણસ્થાન કમ્પલસરી, 11મું ગુણસ્થાન કમ્પલસરી નથી, 12મું ગુણસ્થાન કમ્પલસરી, 6મું 7મું 8મું 9મું 10મું કમ્પલસરી છે, બીજું ને ત્રીજું કમ્પલસરી નથી, 4થું કમ્પલસરી નથી, 5મું કમ્પલસરી નથી. વિચાર કરો, પેલા ગુણસ્થાન થી સીધો જીવ બાહ્યમાં મુનિ દીક્ષા હોય, દ્રવ્યલિંગ પણ હોય, નગ્ન દશા હોય, 28 પૂરીબુનું પાલન કરતો હોય, ખ્યાલ આવે છે? એવી દશામાં હોય અને સામયિકમાં બેસે તો પેલા ગુણસ્થાન થી ડાયરેક્ટ 7મા ગુણસ્થાનમાં જઈ શકે છે. વિચાર કરો, 4થું 5મું નથી આવતું, બીજું ત્રીજું પણ નથી આવતું, અને એના પછી આગળ શ્રેણી માંડે તો એ ડાયરેક્ટ પહેલા જ ટાઈમમાં ચપક શ્રેણી માંડે તો 11મું પણ નહીં આવે, પણ 6થું આવશે. 13મું 14મું પણ કર્મ માત્ર માટે આવશે, પણ આવશે એ કમ્પલસરી. તો બીજું ત્રીજું ચોથું પાંચમું ને 11મું ગુણસ્થાન કમ્પલસરી નથી મોક્ષ માર્ગમાં હોય. તમે વિચારો, જીવનો પુરુષાર્થ ઉપરે તો પહેલા ગુણસ્થાન થી અડધા ગુણસ્થાન પહેલી જ વારમાં ક્રોસ કરી છે. અનાદિ ઈચ્છા વ્યક્તિ હોય, મુનિ દીક્ષા ધારણ કરી, સામાયિકમાં બેઠા, પહેલા ગુણસ્થાન થી એ જીવ 7મા ગુણસ્થાનમાં પહોંચી શકે, પછી 6થું આવે કે ન આવે? આવશે, એક વાર તો આવશે, કમ્પલસરી છે. આવશે. તો એ રીતે આ ગુણસ્થાનની આપણે ચર્ચા કરી. આ વાત ક્યાંથી આવી? સમોસાની વાત કરતા હતા. મહાવીર ભગવાન સમોસા વિરાજમાન છે, 30 વર્ષ સુધી ઉપદેશ આપ્યો. આપણે ગંધર્વની વાત કરી, ગૌતમ સ્વામીની વાત કરી, 66 દિવસની વાત કરી, ખ્યાલ આવે છે? આ બધી આપણે મહાવીર ભગવાનના જીવન સંબંધી વાત કરી રહ્યા છીએ. તો એ 700 કેવડી ઉપરથી આ 7 પ્રકારના કેવડીની ચર્ચા આપણે કરી. આટલી વાત ખ્યાલમાં આવે છે? અને એના પછી શું થયું કે મહાવીર ભગવાન મોક્ષ પામશે કાલે સવારના, આટલા વર્ષ પહેલા. તો મહાવીર ભગવાન મોક્ષ પામશે એના પછી 12 વર્ષ, 12 વર્ષ પછી ગૌતમ સ્વામી ના એક દિવસે એમને કેવળ જ્ઞાન થયું, અને કેવળ જ્ઞાન થયું ને એક દિવસે એમને કેવળ જ્ઞાન થયું, 12 વર્ષ પછી નિર્વાણ પામ્યું. શું કીધું? મહાવીર ભગવાન કાલે સવારના મોક્ષ ગયા ને, તો ગૌતમ સ્વામીને એક દિવસે સાંજના કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગૌતમ સ્વામીને શું થયું? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. જૂની અવસ્થામાં હતા, ગંધર પદે હતા, 6મા 7મા ગુણસ્થાનમાં જુલતા. હવે વિચાર કરો, એક વિકલ્પ હતો ને એમના ઓમ ધ્વની સાંભળવાનો, એ વિકલ્પ ગયો. હવે બીજી જે બધી કથાઓ આવે છે એને કોણ કરશે? પણ મૂળ એમનો પુરુષાર્થ, હવે આમાં પણ ક્રમબદ્ધ ફરી આવી શકે નહીં. 30 વર્ષ સુધી ગંધર પગે રહેવાનું હતું તેને કોણ રોક્યું છે? અને એક દિવસે સાંજના કેવળ જ્ઞાન થવાનું હતું એને કોણ રોકી શકે? એક એક સિદ્ધાંતમાં સ્વતંત્રતા, સ્વતંત્રતા અને સ્વતંત્રતાની પરાકાષ્ઠાની ઘોષણા થાય છે. એનું નામ જેન્ડર હતું. એક દિવસે સાંજના એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. પછી 12 વર્ષ રહ્યા અને 12 વર્ષ પછી ગૌતમ સ્વામીને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ. પછી જંબુ સ્વામી, સુધર્મા સ્વામી અને અંતકરાય ત્રણ અનુપદ કેવડી, અનુપદ કેવડી એક પછી એક નિર્વાણ પદની પ્રાપ્તિ રહી કેવળ જ્ઞાન, નિર્વાણ પદની પ્રાપ્તિ રહી કેવળ જ્ઞાન, નિર્વાણ પદની પ્રાપ્તિ રહી કેવળ જ્ઞાન. તો અંતિમ જે કેવડી હતા જંબુ સ્વામી હતા. તો આ રીતે આખી પરંપરા આગળ વધતી છે. વિચારજો, તો આ રીતે 30 વર્ષ સુધી મહાવીર ભગવાને સમયગણમાં ઉપદેશ આવ્યો. મેં પાસે 5 મિનિટ છે, આપણે આ વિષય કાલે લઈશું. આટલો વિષય થઈ ગયો, હવે થોડો એક નવો વિષય ચાલુ કરું છું, એને કાલે પૂરો કરે. અહીંયા છે ને 10 પ્રકારની જે શિક્ષા છે મહાવીર ભગવાન આવી, એની આપણે થોડીક ચર્ચા કરી. 10 પ્રકારની શિક્ષા એટલે ઓમ ધ્વનિનો સાર એમ કરું છું. 30 વર્ષના ઉપદેશ નતા, જેવી રીતના મીટિંગ હોય ને તમારે, તમારા ઓફિસમાં મોટી મોટી મીટિંગ હોય પછી એનું શું લખાય, એનું મેચ લખાય ને, એનું સાર લખાય ને, એવી રીતના આ 30 વર્ષ હવે કોઈ અટેન્ડ કર્યું હોય મીટિંગ તો એ મિનિટ જોઈ લે તો એને શું સમજાય જાય, એને સમજાય જાય ને કે મીટિંગમાં શું ચર્ચા છે, શું પોઈન્ટ ઉપર ડિસ્કશન થયું. 30 વર્ષ સુધી મહાવીર ભગવાનના સમૂહ ચરણોમાં શું ચર્ચા થઈ એની ચર્ચા 10 પોઈન્ટ કે 11 પોઈન્ટમાં અહીંયા એનું સંકલન છે. આ કઈ મુખ્ય બાબત છે એ તમને કે તમે કીધા 11 પોઈન્ટ લીધા ક્યાંથી, તમે આશ્ચર્ય પામશો 11 પોઈન્ટ લીધા ક્યાંથી ખબર છે. તમે વિચાર કરો ગુરુદેવજીના પ્રતાપે નાના નાના બાળકોને જ્યારથી સમજણા થાય છે અને આપણે પાઠશાળામાં મોકલીએ છીએ, વિચાર કરો બાળકો પાઠ મારા ભાગ 2 નો 7 નંબરનો ચેપ્ટર છે ભગવાન મહાવીરનું જીવન, એમાં છેલ્લે 11 પોઈન્ટ આપ્યા છે. એ નાના નાના બાળકોને નાનપણથી બોલો આ સંસ્કાર આપવામાં આવે છે કે જો આ જૈન ધર્મનો સારા છે, જૈન ધર્મનો સારા છે, જૈન ધર્મનો સારા છે, તારું સ્વરૂપ આવશે. અરે વાત આપણે બાળકો ભણાવો છો, બાળકો અરે બાળકો કેટલા દ્વારા સારનો સાર છે. એટલા સુંદર પોઈન્ટ છે, જો પહેલો પોઈન્ટ છે બધા વાતો સાથે, બધા આત્માઓ સમાન છે, કોઈ નાના મોટા નથી, બરાબર. આ પહેલો સાર શું છે, બધા આત્માઓ અને ચક્રવર્તી પદ મોટું કે ઇન્દ્રપદ મોટું, બોલો કયું પદ મોટું. અહીંયા કે છે આત્માને તમે સ્વભાવથી જોશો તો બધા આત્મા સમાન છે. અહીંયા સ્ત્રી કેટલા છે, પુરુષ કેટલા છે, બાળકો કેટલા છે, તો કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ બાળકો નથી. અહીંયા રાજી દેશી કેટલા છે, અહીંયા માની કેટલા છે, અરે કોઈ એવો ભેદભાવ આત્માના સ્વભાવમાં નથી. જે છે એ બધું બહારમાં છે, પર્યાયમાં છે, સંયોગમાં છે, શરીરમાં છે, કર્મના ઉદયમાં ભિન્નતા દેખાશે, ઉદયજનિત ભિન્નતા દેખાશે, ઉદય ભાવજનિત ભિન્નતા દેખાશે, અને સંયોગક્ષમ જ્ઞાનજનિત ભિન્નતા દેખાશે. કોઈ શક્ય વધારે, કોઈ શક્ય ઓછું, પણ સ્વભાવથી જેવો તો બધા આત્મા સમાન છે. બોલે એકવાર બધા સાથે, આ તો વર્ષમાં એકવાર બોલવાની શિક્ષા, બોલો એકવાર વર્ષમાં એકવાર બોલજો, પણ આખા વર્ષ દરમિયાન અંદરમાં એનું આપણે કહે ને એની શ્રદ્ધા અને એની પ્રકૃતિ વર્તેલી હોય, એનો ભાવ રહેવો જોઈએ. કારણ કે આ પોઈન્ટ આપણને સામાન્ય લાગતું હશે, પણ આ પોઈન્ટ અગર ઉતરી જાય ને તો આપણે કોઈને રાજી લઈએ છીએ. કારણ કે એક સમયના ઉદય ભાવને જોઈને આપણે આમ કે ને સ્ટેમ્પ થપ્પો લગાવી દે કે આ જીવ આવો છે, આ જીવ આવો છે, આ જીવ આવો છે, આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ, આ ગુસ્સા વાળા છે, આ બહુ આ છે, આ બહુ આવા છે, આ બહુ આવા છે. હવે તમે સ્વભાવથી જુઓ તો બધા આત્મા સમાન છે, બધા આત્મામાં સમાન ગુણધર્મ છે, બધા આત્મામાં સમાન શક્તિ સામર્થ્ય, બધા આત્મા ભગવાન બનવાને લાયક છે, ભગવાન બનવાની તાકાત બધા આત્મામાં ભરેલી છે. આપણા માટે ભગવાનમાં કોઈ અંતર નથી. જો નિગોદ મેં તોઈ મુજબે તોઈ મોક્ષ મજાર, અંતરભેદ કશું બી નહીં, ભેદ ગિરે સંસાર, અંતરભેદ કશું બી નહીં. બોલો સ્ત્રી કોણ ને પુરુષ કોણ, ગુરુદેવજી કહે કોણ સ્ત્રી ને કોણ પુરુષ, આમાં ઘણો ઘણો વિચાર થઈ શકે. સુધી ગુરુદેવજીના પ્રતાપે આપણને આ મૂળ અધ્યાત્મ, મૂળ તત્વજ્ઞાન અને મૂળ ઓમ ધ્વનિમાં આવેલી જે વાત, જે પ્રતિપાદન, અનંત એક નહીં અનંત તીર્થંકરોની વાણીમાં એક સમાન વાત આવી. આદિના ભગવાન લઈ લો કે એનાથી આગળ વધતા વધતા મહાવીર ભગવાન પર્યંત ભૂતકાળ ને ભવિષ્યમાં પણ જેટલા તીર્થંકર થશે એમની ઓમ ધ્વનિમાં એક જ વાત આવી છે કે બધા આત્મા સમાન છે, કોઈ નાનું મોટું નથી, કોઈ સ્ત્રી પુરુષ નથી, કોઈ વક્તા શ્રોતા નથી, કોઈ આદિ લેતી નથી, કોઈ મનુષ્ય સિરિયલ નથી, કોઈ ગોરો કાળો નથી. આ બધી અવસ્થા શરીરની પરની પર્યાયની છે, આ અવસ્થા મારી નથી. કોઈ એકવાર બધા જોતી, બધા આત્મા, બધા બોલે બધા, બધા આત્મા, બધા આત્મા, બધા આત્મા સમાન છે, એમાં જોર નથી આવતો, અવાજ નથી આવતો, ખબર નહીં. બોલો એકવાર જોરથી, બધા આત્મા જોરથી એકવાર, બધા આત્મા. મહાવીર ભગવાન સિદ્ધાલયમાં અને આજે સિદ્ધ ભગવાન રૂપે વિરાજમાન છે, એમના કેવળ જ્ઞાનમાં આ જણાઈ રહ્યું છે કે નહીં કે પાર્લા મંદિરમાં અમે જે 30 વર્ષ સુધી સમોસણમાં જે શિક્ષા આપી એનું બોલન થઈ રહ્યું છે. બોલો એકવાર જોરથી, બધા આત્મા કોઈ નાના મોટા પર્યાયથી, શરીરથી, જ્ઞાનથી, ઉદયથી, રૂપિયા પૈસા ધન દોલત એનાથી કોઈનું માફ કર્યો જ નહીં, પોતાનું પણ નહીં ને બીજાનું પણ નહીં. આ મોટા માણસ, અમે મોટા માણસ કોના આધારે મોટા માણો છો? અમે તો નાના માણસ, અમે તો નાના કેમ આટલી પામરતા, કોના આધારે પામરતા, કોના આધારે જીવતા અને કોના આધારે મોટક? એ મોટક અને ચિંતાનો આધાર જ ખોટો છે. એ રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ ઊભું નહીં કરે, એ માન કચાઈ અને દીન કચાઈ સિવાય દીનતા સિવાય બીજું કાંઈ ઊભું નહીં કરે. કેવું લાગે છે? બધા આત્મા સમાન ગીતા સુધારીમાં હમણાં બધા સુધગર બેઠા છે એવી રીતે આપણે બધા સ્વભાવથી શીખે કે નહીં? હમણાં એ કવરિંગ વગર છે, આપણે કવરિંગ શીખવાના છે. નહીં સમજાય? એક પિસ્તો પિસ્તા પિસ્તા હોય ને પિસ્તા, એક કવર વાળું હોય ને એક કવર વગર, બોલો એમાં ફરક શું? કવર કોઈ બોલું કવર પિસ્તા તો પિસ્તા જ ને, એક આપણે કવર વગર ના હોય અને એક કવર વાળા હોય. હવે કવર વાળામાં પણ પિસ્તો જે છે એ તો કવર વગર નો છે, પિસ્તો છે સેમ છે કે નહીં બોલો? અને અચ્છા હવે કરીએ શું, ખાઈએ ત્યારે શું કરીએ? આખું ખાઈ જઈએ? ના ના, કવર સાથે ખાઈ લો, પૈસા આવ્યા છે એટલું વજન ઉકેલ લાયા નથી તો ખાઈ આવું કવર સાથે. કડક કડક ખાઓ કે ના ખાઓ બોલી દેજો. નહીં બોલો, અડધા બોલશે નહીં, છોડો. હવે તમે આવા બધા પ્રશ્ન પૂછ્યો હોય કે અક્કલ અમને પણ છે ને કે એ કવર સાથ બસ એ જ છે. બાબુજી એક કહેતા હતા, યુગલ યુગલજી બાબુજી, જેને જીસકો મુંહ પરી આપણે શું કહેવાય બોલતા આવડે છે એને તમને દર્શન આવડે છે, એને તમને દર્શન લેતા આવડશે. શું કરે છે? એ પિત્તો કાઢી લે, અંદર નો માલ ખાઈ રહીએ છે. અહીંયા આપણે શું કરીએ છીએ? માલ છોડી રહીએ છે ને ખાલી આ પેકિંગ પેકિંગ ને જોઈએ છે કે નહીં બોલો? શું શિક્ષા એ છે આપણા ભગવાને? શું શિક્ષા લઈને જઈએ છીએ આપણે? અહીંયા રોડ શું સાંભળે છે? બધા આત્મા સમાન છે, શરીર થી ભિન્ન. ચલો હજી એક લઈ લે પછી પૂરું કરો. અહીંયા બહુ સરસ છે, ભગવાન કોઈ જુદા નથી હોતા, જે જીવ પુરુષાર્થ કરે તે જ ભગવાન બની શકે. વાહ, ખ્યાલ છે? જે પુરુષાર્થ કરે ભગવાન બની શકે. કોઈ જન્મથી ભગવાન હોતું નથી, જન્મથી કોઈ ભગવાન હોતું નથી. જે પુરુષાર્થ કરે એ ભગવાન બની શકે. જન્મથી કોઈ સીએ ઇન્જિનિયર થોડી હોય છે. હોય બોલો? એક ગરીબ ઘરનો વ્યક્તિ બાળક હોય એ પણ ઇન્જિનિયર બની શકે કે નહીં બની? આપણે જો કેટલા બધા સાયન્ટિસ્ટ ના અને તે ને બધા અને સી ફ્લાઇટ માં ભણતા હતા ને ક્યાં ક્યાં પહોંચી ગયા? શું કામ કરે છે બોલો? બહાર નો ઉદય, બહાર ના સંજોગો ના, બહાર ની પરિસ્થિતિ ના, અંદર નો પુરુષાર્થ, અંદર નું જ્ઞાન, અંદર ની લગ્ની, અંદર ની આપણે કહીએ ને કે પુરુષાર્થ નો ભેદ ઉપડે તો જીવ ભગવાન બની શકે. બનશે મનુષ્ય ગતિમાં, પરંતુ એની શરૂઆત ચારે ગતિમાં થઈ શકે. ભગવાન બનવાની શરૂઆત કઈ ગતિમાં થઈ શકે? ચારે ગતિમાં થઈ શકે. એક ચકલી છે, એક ડેરકો છે, વિચાર કરો, એ જીવ તમને દર્શન લઈ શકે, મોક્ષ માર્ગની યાત્રા ચાલુ કરી શકે, ભગવાનનું લઘુ નંદન બની શકે છે, સાધક બની શકે છે, અંતરાત્મા બની શકે. બોલો વિચાર કરો, શું માર્ગ છે? એ રિસ્પેક્ટિવ બારમાં ક્યાં ઉભો છે? કઈ ગતિમાં છે? કઈ શરીર છે? કેટલું જ્ઞાન છે? કેવો ઉદય છે? પુણ્યનો કે પાપનો? એ રિસ્પેક્ટિવ ઓફ દેટ અંદર અંતર્મુખ થાય તે જીવ ભગવાન બનવાની શરૂઆત કરી શકે છે. બહુ ગજબ છે, બરાબર છે? આ બે પોઈન્ટ લીધા. એક ત્રીજો વાત એ, ભગવાન જગતની કોઈ પણ વસ્તુના, આ તો ગજબ, ભગવાન જગતની કોઈ પણ વસ્તુના કરતા કરતા હરતા નથી, માત્ર જાણે છે. કરતા હતા નથી, હું પરદ્રવ્યનો કરતા નથી, એ જૈન શાસનની સ્વતંત્રતાની પરાકાષ્ઠા છે. અને એવો નિર્ણય કરવો એ પુરુષાર્થ સુધી પરાકાષ્ઠા છે. શું કીધું? એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા નથી, એ વસ્તુ સ્વરૂપ છે. ભગવાન કોઈ નો કરતા નથી, એ ભગવાન નું સ્વરૂપ છે. અને આવું સ્વીકાર કરવું એ અનંત પુરુષાર્થ છે. આપણે કહીએ ને કે જગત ના જીવો શું કે અમારા ભગવાન ની ઈચ્છા વગર, બોલે જેવી મને તો બહુ ગમે છે, ઘડી ઘડી થોડા થોડા દિવસ થાય હું કહું છું, અમારા ભગવાન ની ઈચ્છા વગર એકે પાંદડું હલતું, એક પાંદડું પણ ન હલે અમારા ભગવાન ની ઈચ્છા વગર. બોલો ગુરુજીની સામે બેઠા છો, તમે શું કહેશો? બોલો બોલો બીજું શું કહેશો? અમારા અનંત ભગવાન આવી જશે અહીંયા નીચે તો પણ એક પાંદડું હલાવી નહીં શકે. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા. હું આ ખોખું જે અવાજ આવે છે ને, નહી અવાજ ક્યાંથી આવે છે બોલો? અવાજ આવ્યો કે નહીં? આ તાલી પાડી ને અવાજ આવ્યો ને? અહીંયા તો નાશ પાડવાની હોય ને. બોલો જેવી આ તાલી પાડી એટલે અવાજ આવ્યો? તો કે આ હાથ આ હાથ ને અડતો નથી, આ હાથ અને આ હાથ વચ્ચે અન્યોન્ય ભાવ છે, અને આ હાથ અને અવાજ વચ્ચે અન્યોન્ય ભાવ છે, આ હાથ છે આહાર વર્ગનું પરમન છે, અને જે ભાષા તાલી આવી એ ભાષાનું પરમન છે, એ ભાષા અને એ હાથ વચ્ચે અન્યોન્ય ભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા હોતા નથી, અણુ અણુ કણ કણ જનજન ની સ્વતંત્રતા ની ઘોષણા કરવા વાળો જે નરમ છે. અને મહાવીર ભગવાન નો ઉદ્દેશ પણ આ છે કે એક દ્રવ્ય બીજા
જગ્યાનો કરતા નથી એવી શ્રદ્ધા આપી અંદરમાં થાય એવી મંગળ ભાવના સાથે હમણાં સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આ વિશે આપણે કાલે પણ પૂરો કાલે પણ લેશું અને કાલે એને પૂરો કરશું. હમણાં જીવવાની સ્થિતિ અને એના પછી તત્વાંશી બધા ક્લાસ પ્રારંભ કરશે. બહુ સરસ વિશે ચાલી રહ્યો છે. પાંચ ભાવનો તમે પાંચ ભાવ લેશો ને પાંચ ભાવનો વિશે ચાલી રહ્યો છે. બહુ જ સરસ તત્વાંશી સૂત્રના આધારે આ આગમ ગ્રંથ છે. આનો અભ્યાસ સાથે કહું છું સાથે સાથે કરી લો. એટલો બધો સરસ અભ્યાસ અહીંયા થાય છે કે આખો ગ્રંથ આત્મપાન વચાઈ જશે. આ સિદ્ધાંત ગ્રંથ છે, આ પ્રથમ સંસ્કૃત ગ્રંથ છે. આ ઉમા સ્વામી આચાર્ય દેવે પ્રથમ સૂત્ર એક નાના નાના સૂત્ર દ્વારા ઉમા સ્વામી આચાર્ય અદભુત ગ્રંથ ની રચના કરી છે. આ ગ્રંથ એક ડિક્શનરી છે. આનો અભ્યાસ કરશો ને કોઈ એવો વિષય બાકી નથી આનો કે આચાર્ય દેવે ન લીધો હોય. તમે આગળના અધ્યાય જોજો, બીજો ત્રીજો અધ્યાય એટલા અજબ ગજબ ના અધ્યાય છે. તો બને તો આનો સ્વાધ્યાય સાથે સાથે કરી લો. આટલો મોકો મળ્યો છે એ ઘરે જઈને કામ શું છે સંડે ના યાર, વિચાર કરો. એક એક સાડા અગિયાર પોણા બાર સુધી તો આપણે અહીંયા રહી શકીએ એ રીતે વ્યવસ્થા કરીને આવો અને આ ગ્રંથ નું આગિયો પાંચ સ્વાધ્યાય કરીએ એવી મંગળ ભાવના સાથે. નિજ નિધિ નિજે મે બતાવી યહ અનંત ઉપકારી હૈ ઇસકે લિયે જિનવાણી માત કો વંદના સતવારી હૈ. અને કાંતમય બોલીની દ્વાદશાની પરમ ઉપકારી જીવાણી માત્રનો આ ભક્તોના અનંત ઉપકારી સમજદારી ધર્માત્માઓનો મહાવીર ભગવાનના મોક્ષ કલ્યાણક મહોત્સવનો સચ્ચ સનાતન સ્વાનુભૂતિમય વીતરાગ દિગંબર જૈન ધર્મનો.